सुंदर वचन आमृत आगे पांच सौ ने सत्तावन पत्र से एक लीटी में खाली लिखू थे। मिथ्या जगत वेदांत कहे थे तो खोट उठू थे, वो प्रश्न पूछा आगम अनुसार वस्तुना स्वरूप में तो जगत पर सद्रव्य बनेलो अनादि अनादि है, पर अध्यात्म में ये जगत मिथ्या है। આગમમાં એ વસ્તુનું સ્વરૂપ છે, અધ્યાત્મમાં એ અવસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ છે, અપ્રયોજનભૂત છે, અને જીવ કલ્પના કરે છે પોતાના જગતની, દરેક પોતાનું જગત બનાવીને બેઠા છે। દેશનો વતની, પ્રાંતનો વતની, આ ગામનો વતની, આ ઘરનો સભ્ય, ત્યાંથી માંડી એને જેટલા સગા સંબંધીના સંબંધો હોય બધા એનું એને જગત બનાવ્યું છે, એ મિથ્યા છે। એક સંબંધ રહેવાનો નથી, એ સપના જેવું છે। સકળ જગત છે ઐશ્વર અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા। જ્ઞાનીની દ્રષ્ટિમાં આ જગતના બધા પરમાણુઓ ભોગવાઈ ગયા છે, હવે તો એઠું ખાવાની વાત છે, કોઈ પરમાણુ એવા નથી કે કંઈ ભોગવા નથી, ફરીને ખાધેલું ખાવું હોય તો એઠું ખાવા જેવું છે। એટલે જ્ઞાનીની દ્રષ્ટિમાં આખું જગત છે એ તુચ્છ છે, જેમ એઠ છે એ તુચ્છ છે, એઠ મને જૂઠવા ખાને કે જૂઠી છે, એ લોકો એઠાને જૂઠું કે, આમ આપણે કોને શું ન ખાઈ હોય કે ખાઈ લે છે, હું એના દાળ ભાત હું ખાઈ જાઉં, નહીતર તો ખાધા એટલા ખાધા ને બાકી ના પીડે રહે છે, પણ તો એને એઠા કહેવાય। આ તો વોમિટ કરેલું છે એવું એઠું છે, એ તો કેમ ખવાય? પેલું ભાણામાં વધેલું ન ખાય તો ઉપી કરેલું ખાય, હા તો એવું ખાય છે। અથવા સ્વપ્ન સમાન, જેમ સપનામાં ખાધેલી સુખડી ભૂખ માનતી નથી, માણસને ભૂખ લાગે અને એમાં ઊંઘ આવી જાય, ભૂખા ઊંઘ આવી જાય, ખાધા પછી ઊંઘ આવી જાય ને ખાધા પહેલાં આવી જાય, બે રીતે આવે, કોઈ નબળાઈ નહીં આવે, જરા ખાધા પહેલાં આવે, બહુ ભૂખ લાગી હોય એમાં સ્વપ્ન આવે, એ મને તો ગરમ ગરમ હુખડી ખબર બનાવીને ખાધી, ઉની ઉની હુખડી ખાધી, લાગે તારે ખબર પડે કે પેટમાં કાંઈ જીવ નથી, આમાંની ભૂખ ડબલ થઈ ગઈ, મણનો ખાડો હતો એ હવા મણનો ખાડો થઈ ગયો, ભૂખનો પેટમાં ખાડો મોટો થઈ ગયો, એમ ગમે એટલું ખાધું પીધું ભોગ્યું આત્મામાં કાંઈ આવ્યું જ નહીં, કે ઓલું પેટમાં સુખડી નહોતી આવી સપનામાં, એમ આત્મામાં કાંઈ આવ્યું જ નથી, એક પરમાણુ આત્મામાં નથી આવતો, છતાં મેં ખાધું ને મને મળ્યું, મેં ખાધું મને મળ્યું મેં ખાધું, આ સપનું છે, બીજું કાંઈ નહીં, નાનીની દ્રષ્ટિએ સપનું। અધ્યાત્મની દ્રષ્ટિએ તો એ લોકોનું સૂત્ર છે, વેદાંતનું એક સૂત્ર છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એક પરમબ્રહ્મ આત્મા જ સાચો છે, બાકી બધું જૂઠ છે. એ લોકો આગમ અપેક્ષા એ વસ્તુનું સ્વરૂપ નથી માનતા. એવો એકાંત કર્યો છે, અધ્યાત્મનો એકાંત એવો છે. જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ તો છે, પણ તને જે મોહ થાય છે એ મિથ્યા છે. જગતના પદાર્થો ઉપર તને જે મોહ થાય છે એ મિથ્યા છે, એ તારું જગત મિથ્યા છે. મોહથી રચેલું તે જગત તારું મિથ્યા છે, બાકી જગત જગતના ઠેકાને બરાબર. પ્રશ્ન પૂછ્યો છે સૌભાગભાઈને કે પોતે શું હવે વિચારે છે આટલા સમાગમ પછી. હવે સૌભાગભાઈ આ વિષયમાં શું વિચારે છે? મને ગુરુદેવ એકવાર પ્રશ્ન પૂછ્યો હતો, કેમ કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. કર્મ કરવામાં તારો અધિકાર છે, તો ફળમાં તારો અધિકાર નથી. કેમ છે આ? કે ટેસ્ટ કરતો હતા ક્યારેક ક્યારેક, બરાબર પ્રશ્ન પૂછ. ઉપર કર્મ કર્મની કરતા પણ હું થઈ જાય તો નિશ્ચિત છે, કરી શકતો નથી, પછી કરવાનો ક્યાં સવાલ? હું જવાબ આપું તો પ્રમોદ બહુ કરતા પછી બોલે, હવે બોલવું હોય તો બોલે, પણ પ્રમોદ ઘણો કરતો. એકવાર એવો પ્રશ્ન રાત્રિ ચર્ચામાં જઈ રહ્યો, વ્યક્તિગત રીતે પ્રશ્ન એમ નહીં કે તમે જવાબ આપે કે એ પરમાણુ શુદ્ધ છે એ સ્કંધમાં ભેળ્યો છૂટો હતો, વાતાવરણમાં શુદ્ધ પરમાણુમાં હતો, એ ક્યાંક સ્કંધમાં ભળી ગયો એટલે અશુદ્ધ થયો. કોને લઈને થયો? કે બીજા પરમાણુને ભર્યો એટલે બીજા પરમાણુને લઈને થયો ને? એ સ્વતંત્રપણે અશુદ્ધ થયો. કોઈ પરમાણુને કારણે કોઈ પરમાણુને દેખા નથી. ક્યારેક ક્યારેક પ્રશ્નો ચાલતા ખરા કરતા પ્રશ્નો. પછી એનો પ્રશ્ન 560મો છે, એ ઓલામાં છે કે આમાં મેં પ્રશ્ન ચિહ્ન મળતો છે ને 560મો. જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવો મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુંદર ન હોય? શું કહે છે? જો જીવ દ્રઢપણે જ્ઞાની પુરુષનો આશ્રય કરે છે, આશ્રય કરે એટલે શું? કે દ્રઢપણે આજ્ઞાંકિત રહેવાનો પુરુષાર્થ કરે, એનું નામ દ્રઢાશ્રય છે. એમની આજ્ઞાએ રહેવું છે અને જરા પણ એમની આજ્ઞા બહાર જવું નથી. અને એ આજ્ઞામાં રહેતા મારે જે કાંઈ મૂકવું પડે તે મૂકવા હું તૈયાર છું. જેમ કે કોઈની પ્રકૃતિ ઉતાવળી હોય એની ધીરજ રાખવાની, ઉતાવળા નહીં થવાની. તો પછી ગમે તે પરિસ્થિતિ સહન કરવા તૈયાર થાય તો ધીરજ જ રાખે. મને આજ્ઞા છે ધીરજ રાખવી, શાંતિ રાખવી, મને આજ્ઞા છે. આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી ના થાય એમ જેટલું જેટલું પોતાને લાગવું પડે એવી વાત હોય, ભલે સીધું ન કીધું હોય, સત્સંગમાં વાત ચાલી, સામૂહિક ઉપદેશમાં વાત ચાલી, તો પણ પોતે એને આજ્ઞાપણે અવધારણ કરી લે તો સ્વરૂપમાં સ્થિર ઉપયોગની મોક્ષ થવો સુલભ છે. એમ મોક્ષ થવો પણ સુલભ, કેમ કે જ્ઞાનીની આજ્ઞા કોઈ પણ સ્તરે જીવને અટકવા દે એમ નથી. તમામ પ્રકારની પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે. કઈ પર્યાયમાં અહમ કરવું છે? અહંકાર કઈ પર્યાયમાં? તારા સ્વરૂપ સામે જો. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પણ જેને કાંઈ કાંઈ નથી, અનંતમાં ભાગે એનો અર્થ એક ટકો કે એક ટકાનો હજારમો ભાગે નો થયો, અરે એક ટકાનો એક અબજમો ભાગ નો થયો. મૂળ સ્વરૂપના એક ટકાનો એક અબજમો ભાગ પણ નહીં, એનું નામ અનંતમાં ભાગે છે. વસ્તુ એટલું આત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, પરમપદ એટલું મહાન છે કે કઈ પર્યાયનો તારે અહંકાર કરવો છે? કેવળ જ્ઞાનની પર્યાયની આ હાલત છે, તારા સ્વરૂપ આગળ તો બીજી વિકારી પર્યાય, અધૂરી પર્યાય, બુદ્ધિની પર્યાય, આવડતની પર્યાય, કઈ પર્યાયનો અહંકાર કરવો? કોઈ સ્થાન જ નથી. એવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે. કોઈ દોષમાં જ ઉભો રહેવાનો નથી, કોઈ સ્તરે કોઈ દોષમાં ઉભો રહેવાનો. ઉપદેશની શ્રંખલા જેવી છે તો મોક્ષ પર થઈ સુધી સુલભ છે, પૂર્ણ શુદ્ધિ થાય ત્યાં સુધી દોષમાં રહેવા જ ન દે. જો મોક્ષ પદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ, ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય મુનિ દશાને, તે જ્ઞાની પુરુષના દ્રઢાશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? એ સુલભ હોય, એ પણ સુલભ દશા છે. એ તો નીચેની દશા છે. ઉપરની દશા સુલભ હોય તો નીચેની દશા કેમ સુલભ ન હોય? તો હોય, પ્રશ્ન જ નથી. કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષ પદની ઉત્પત્તિ છે નહીં. ક્ષણે ક્ષણે ઉપયોગ સ્થિર થાય એ તો હજી અસ્થિરતા બતાવે છે. એક ધારી એકાગ્રતા રહે તે સ્થિરતા બતાવે છે, અને એ સ્થિરતાના ફળ સ્વરૂપે મોક્ષ પદની ઉત્પત્તિ છે. એટલે જ્ઞાની પુરુષના આશ્રયે આત્માનું પરમ કલ્યાણ સુલભ છે, તો નીચેના સ્તરના બધા સ્ટેજ છે તો સુલભ જ છે. આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના, આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના એ એમના એ દ્રઢ આશ્રયે મારું પરમ કલ્યાણ સહજ માત્રમાં સધાય તો મારે દ્રઢ આશ્રયમાં રહેવું, એમાં રહેવું જ જોઈએ, એમાં બીજી વાત કઈ હોઈ શકે. લાયસન્સ પદ્ધતિમાં લાયસન્સ હોય એ એનો ઇન્ડસ્ટ્રી કરી શકે એવું છે ને, અને સરકાર લાયસન્સ આપતી ન હોય બધા અરજી તો બધા કરે કે અમને લાયસન્સ આપો, એ ખબર હોય સરકારની નીતિ એવી છે લાયસન્સ આપવાની. વચમાં એવું હતું ને કે ભાઈ નવી કાર બનાવવાનો લાયસન્સ નહોતો મળતો, એટલે ફિયાટ ગાડી દીકરી જન્મે ત્યારે નોંધાવે તેના લગ્ન વખતે એને ડિલિવરી મળે, ફિયાટ ગાડીની આ દશા હતી. અને ડબલ ત્રણ ગણા પૈસા ઓનમાં બોલાતા હતા. હવે એવી મોનોપોલાઇઝ બિઝનેસ હોય એવું ઇન્ડસ્ટ્રીનું લાયસન્સ મળવાના માટે તમને સામેથી બોલાવ્યા હોય મિનિસ્ટર દિલ્હીમાં, સાઇનિંગ ઓથોરિટી જે પ્રધાન હોય એ મિનિસ્ટર સાઇન કરવાની એને ઓથોરિટી હોય લાયસન્સ ઉપર, તમને સામેથી તેડું આવી ગયું હોય ઓફિસે જાવ એટલે પહેલા એનો પટ્ટાવાળો હમો મળે બે હમણાં હું કહું પછી અંદર જવાનો. અને એને મોડું થતું હોય એને ખબર હોય કે તમારે આ ટાઈમે આવી જવાનું છે, પછી મારે હું આ ટાઈમ છું હું એન્ગેજ છું, હવે ટાઈમ વાંકડો થઈ ગયો શું કરે પટ્ટાવાળાને. પટ્ટાવાળો જેમ રાજી થાય ને મિનિસ્ટર નહી, મિનિસ્ટર નો પટ્ટાવાળો રાજી થાય એવું બધું કરે કે નહીં, આલે 5,000 આલે 50,000 કેમ કે એને કરોડો કમાવાના. એ સહી કરનારો ઢેર ભંગ્યો બેઠો હોય ખુરશી ઉપર, અત્યારે તો બેડ દે છે ને શ્રી કૃષ્ણ, તો એને સલામ કરીને બે મારા જેવું કાંઈ કામ હોય તો અડધી રાતે મને બોલાવી દે. હું મદ્રાસથી દિલ્હીમાં આવતા મને વાર નહીં લાગે એમ કે શું કે જ્યારે લાભ મોટો થવાનો હોય ત્યારે જીવ કેટલો ગરજવાનો હોય છે. આશય શું છે? બહુ મોટો લાભ થવાનો હોય તો જીવને કેટલી ગરજ થાય છે. મોટો શેઠિયો હોય પણ એ પેલા ભંગિયાની સામે પૂંછડી પટપટાવે કૂતરાની જેમ, ગલુડિયું જેમ આમ પૂંછડી પટપટાવે ને એવી રીતે પૂછડી પટપટાવે જો કૂતરો હોય, એવી લાગણી એની હોય ગરજ નહીં. એમના કૂતરાને બટકો રોટલો નાખે ને કેમ પૂછડી પટપટાવે, એમ લાયસન્સનો બટકો રોટલો નાખે ત્યાં એવી રીતે પૂછડી પટપટાવે. તો જેના આશ્રય કેવળ જ્ઞાન પ્રત્યે, જેની આજ્ઞા એ કેવળ જ્ઞાન પ્રત્યે, એની ગરજ કેટલી હોય હિસાબ કિતાબ ખરો કે નહીં આપણી પાસે, એમ કહેવા માંગે છે. આત્મકલ્યાણ સૂચિત છે અને સહજ માત્રમાં સુગમપણે કેમ સધાય છે અને કેવી રીતે સધાય છે સમજણ પડે એટલે દ્રઢ આશ્રય આવે, નહીં કરનો આવે. એને ટોટલ સરેન્ડરશીપ કહેવામાં આવે. કેવી? ટોટલ, પાર્ટલી નહીં, પાર્ટલી સરેન્ડરશીપ નહીં, ટોટલ સરેન્ડરશીપ, સંપૂર્ણ શરણાગતિ. નાની પુરુષના વચનનો દ્રઢાશ્રય જેને થાય એટલે એ ભૂમિકામાં આવી ગયો તો મને કાંઈ વાંધો નહીં, તેને સર્વ સાધન સુંદર થાય. એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. એને કોઈ સાધન અઘરું લાગે જ નહીં, એને કોઈ વાત કઠણ લાગે જ નહીં ને. ગમે એ પ્રયોગ આપે ને જ્ઞાન, એની પરિસ્થિતિ જ એનો પ્રયોગ આપે, એને કાંઈ અઘરું લાગે જ નહીં. કેમ? તો મારું પરમ કલ્યાણ થવાનું આ મને બતાવે છે. મારે તો એ જ જોવાનું છે, આમાં તો કાંઈ છે જ નહીં. મારા માટે કોઈ કાંઈ વાત કઠણ છે જ નહીં, કોઈ વાત અઘરી છે જ નહીં. ન થઈ શકે એ પ્રશ્ન જ નથી, એ જે કે થાય. પ્રકૃતિનું સમર્પણ કરી નાખે, પ્રકૃતિ છે આત્મા છે. અજ્ઞાન દશામાં પ્રકૃતિ જ આત્મા, પ્રાણને પ્રકૃતિ હારે જાય એનો અર્થ તો પ્રાણ છોડી શકે, પ્રકૃતિ ન છોડી શકે. મરી જાવ તો બહેતર છે પણ એમ તો આમ નહીં જ ચાલે. મરી જાવ તો બહેતર છે પણ એમ નહીં થવા દઉં એમ કે એ પ્રકૃતિ બોલે છે. શું? એ ત્યાં આત્મા સાથે વણાઈ ગયેલો ભાવ છે. એને પણ સહજ માત્રમાં ચપટી વગાડે એમ છોડી દે. મારે આજ્ઞા એટલે આજ્ઞા, વાત પૂરી થતી. આજ્ઞા એ જ ધર્મ છે, એટલા માટે સૂત્ર છે જૈન શાસનમાં, એ સૂત્ર છે. આણા એ ધમ્મો, આજ્ઞા એ જ ધર્મ છે. આણા એ ધમ્મો, અને જેમ આકરી તપશ્ચર્યા છે તો કે આણા એ તવો, આજ્ઞા એ તપશ્ચર્યા છે મારા માટે, બીજું કાંઈ હું સમજું નહીં. લૌકિક દ્રષ્ટાંતો ઘણા એવા આવી ગયા છે. આ ગુરુ ગોવિંદસિંહનો દ્રષ્ટાંત, મુસલમાન બાદશાહો હિન્દુસ્તાનની વસ્તીને બધાને મુસલમાન બનાવતા હતા. એક હાથમાં કુરાન ને બીજા હાથમાં તલવાર. કુરાન હાથમાં લઈને મુસલમાન થા, નહીંતર તલવારથી ડૂકું ઉડાડી દઈશ. હજારો માણસો મુસલમાન થઈ ગયા. જયપુરના રાજાની બેન, અરે અકબર પૈણો, ક્ષત્રિયાણીની દીકરી, મુસલમાનના ઘરમાં બેઠી. લોકો તો ઘણી સ્ત્રીઓ રાખે, હવે ક્ષત્રિયોની સ્ત્રીઓને, રાજાઓની બેન દીકરીઓને પૈણો. ઇતિહાસ બોલે છે. માનસિંહની બેન, રાજા માનસિંહ હોસ્પિટલ છે ને, સવાઈ માનસિંહ હોસ્પિટલ જે છે ને જયપુરની અંદર, એ માનસિંહની બેન અકબરને ઘરે બેઠે. એટલું જુલમ હતો એ લોકો. ગુરુ ગોવિંદસિંહ માટે એમ કહેવાય છે કે જો ગુરુ ગોવિંદસિંહ ન થયા હોત પંજાબમાં તો સુનત હોત, સબકી બધા મુસલમાન જ હોત, હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુનો એક મિત્ર ન હોત, બધા મુસલમાન હોત. એ ઝેલમ નદી છે, એના કાંઠે આ બાજુ મોગલનું સૈન્ય પડ્યું છે ને આ બાજુ શીખ લોકો છે, મુઠ્ઠીભર લોકો. પેલા તો બહુ મોટું સૈન્ય લઈને આવે, સવારમાં એ લોકો જો યુદ્ધ કરે તો આ બધા મુસલમાન થઈ જવું પડે. રાત્રે 12 વાગે છાવણીમાં બોલાવ્યા બધાને. માથું
ઓ Vamos lá.
પોતાની જાતને બરાબર ઇન્વોલ્વ કરવી જોઈએ. જગતમાં તીવ્ર ગતિ તો નજરે દેખાય છે, એ પણ જીવ છે ને હું પણ જીવ છું. એના દુઃખો નજર સામે નથી, તિર્યજ ગુપ્તિના દુઃખો નજર સામે નથી. મન વગરના પ્રાણીઓ છે, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય. કેમ કે જ્યારે એને મન એટલે વિચાર શક્તિ મળી, મનમાં વિચાર કરે છે એમાં એને યથાર્થ પ્રકારે સમજણ ન કરી. મન ગુમાવવાનો વારો આવ્યો. એ પ્રાણીઓ મન રહિત કેમ થયા? કે મન મળ્યું ત્યારે પોતાના આત્મકલ્યાણની ઉપેક્ષા કરીને વર્ત્યો. એટલા માટે મન રહિત થઈ ગયા. આમ થવું પડશે. બાર ભાવના, વિષ દોરાનો વિષય ફરી ફરીને લેવો. જ્યાં સુધી પોતાના આત્મા ઉપર એ વાતની અસર ન થાય ત્યાં સુધી એ વિષયને, એ વિષયમાં જ વિચારો ચાલવા જોઈએ. વિષયાંતર નહીં કરવું. ઉપદેશની હજારો ગમે વાતો છે, મને કામની વાત કહે છે, મને કઈ વાતની અસર નથી થતી, કેમ નથી થતી, શું કરવાનું છે, પાછળ પડી ગયું, પાછળ પડી ગયું. પછી નો થાય નહીં બને. સત્સંગની સમીપતા અને વિશેષ દ્રઢાશ્રય જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ. અસત્સંગથી તો બહુ દૂર રહેવાનું, જરા પણ અસત્સંગ ન ચાલે. એક તો મારું ઠેકાણું નથી, સત્સંગની અસર મને થતી નથી, થવી જોઈએ એના પ્રમાણમાં, અને અસત્સંગ સેવાય તો મારી હાલત શું થાય? અસત્સંગ છે એ મોટો દુશ્મન દેખાવો જોઈએ, આ મોટો અજગર દેખાવો જોઈએ. બીક લાગે અસત્સંગ ન જોઈએ, મારે અસત્સંગ જોઈએ. તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા આપી. એટલે શું એમ લાગે કે આ કઠણ છે, આમ થવું કઠણ છે, મારા માટે આ કઠણ છે, આ પ્રયોગ મને કઠણ છે, તો કઈ પહેલી ઈચ્છા કરવી? જે પ્રયોગ કઠણ લાગે એની પહેલી ઈચ્છા કરવી, એ તો પહેલું કરવું છે. અને એ વગર મારો નિવડો નહીં આવે, મારા પરિણામનો ફેર નહીં પડે. એટલે પોતાના જે પરિણામો જે રીતે ઊંધા ચાલતા હોય એની સામે બળવો કરવો, એમ એનો અર્થ છે. શું કરવું? બળવો કરવો. આ પરિસ્થિતિ તો તોડે છૂટકો છે. મારે આ ભાવ ગુમાવવો નથી. મને આ ભાવ મારું આત્મકલ્યાણ કરવા માટે જ મળ્યો છે, બીજું કંઈ કરવા માટે મળ્યો જ નથી, એમ લાગવું જોઈએ. નહીતર મનુષ્ય એવું છે, પાણીના પરપોટા જેવું છે. કેવું છે? એર બબલ, પાણીનો પરપોટો ક્યારે ફૂટી જાય કે કહેવાય. તેથી મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. પછી કોઈ સાધન કરો, તરત જ એનું ફળ આવે. કેમ કે પછી તો પ્રયોગ પદ્ધતિ હાથમાં આવે. એક વખત કઠણમાં કઠણ પ્રયોગ કર્યા, પછી તો બધા પ્રયોગ સહેલા લાગવાના, અને એનું ફળ પણ તરત મળવાનું, પ્રયોગનું ફળ તત્કાળ મળવાનું. શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા, જે જ્ઞાની પુરુષની દશા સંસાર પરીક્ષણ થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી તો પણ પુરુષાર્થ મુખ્ય કરવો. શાસ્ત્રમાં જ્ઞાનીને અબંધ પરિણામે કયા છે કે હવે એને કંઈ સંસાર લાંબો નથી, તો કે નહીં તો એને પુરુષાર્થ તો કરવો જ, મુખ્ય જ રાખવો. સમ્યક દર્શન થઈ ગયું એટલે હવે વાંધો નથી એવું જ્ઞાની પુરુષને હોતું નથી. બેનશ્રી તો બહુ સરસ વાત છે કે ચક્રવર્તીની પુણ્ય પ્રકૃતિનો જ્યારે ઉદય આવે ત્યારે એને જે કાંઈ એના પુણ્યના યોગ અનુસાર બધી સાધનો ઊભા થાય, એમાં એની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય. જેવું એને ખબર પડે જે એનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય આયુધશાળાનો, સોલ્જર યાદીને વાત કરે, મહારાજ મહાન ચક્રની ઉત્પત્તિ થઈ છે, દેવો આવીને આપી ગયા છે, આપણે આ શુભ સમાચાર દેવા આવ્યો છો, એટલી ટાઢો થઈને બે ન રહે કે હવે વાંધો નહીં લ્યો, હવે આપણે ચક્ર આવી ગયું હાથમાં, હવે ગમે ત્યારે આપણે વેડી લેશું. એ જેવી ખબર પડે એટલે એ હુકમ છોડે, ચલો તૈયારી કરો બધા, તેના તૈયાર થાય બધી, હાલો બધા હાલવા માંડો, આપણે સખંડ જીતવા નીકળો. એમ સમ્યક દર્શન રૂપી સુદર્શન ચક્ર પ્રાપ્ત થાય એટલે મોક્ષ લેવા માટે નીકળવી પડે, એ પગવાળી બે ન રહે, પુરુષાર્થ કર્યા વગર રહીએ નહીં. પુરુષાર્થ ચાલે દાખલા એ પછી બે સમ્યક દર્શન થાય એટલે મુક્તિનો પુરુષાર્થ ઉપાડે. પહેલા મુનિ દશા ન ઉપાડે, મુનિ દશા આવે તો મુક્તિ ન ઉપાડે. તો જ પૂર્ણતાનું લક્ષ ગણાય, અને તો પૂર્ણતાનું લક્ષ ક્યાં રહે, વચ્ચે અટકી જાય. તો શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષને આ સંસાર પરીક્ષણ દશા થઈ છે તે જ્ઞાની પુરુષને પણ પરંપરાએ તો કર્મબંધ નથી તો પણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન પરિણામનો હેતુ થાય, એ જ્ઞાનીનો પુરુષાર્થ જોઈને બીજા જીવો પણ પુરુષાર્થમાં લાગે, એ પોતે આવો પુરુષાર્થ કરે છે, જ્ઞાની થઈને પુરુષાર્થ કરે છે, આપણે પણ જરાય આમાં આળસને કામ લાગે, આપણે તો જરાય એની અંદર બેદરકારીનું કામ ન લાગે, એમ આત્મકલ્યાણ સાધે છે એ બીજાને પણ આત્મકલ્યાણ સાધવામાં નિમિત્ત થાય છે, હેતુ એટલે નિમિત્ત થાય છે, એવો એક પ્રોપર હિતકારક માર્ગ છે. પોતાનું અહિત કરે તો બીજાના અહિતમાં નિમિત્ત થાય છે, પોતાનું હિત સાધે તો બીજાના હિતમાં નિમિત્ત થાય છે, આવી કોઈ પરિસ્થિતિ છે. પછી સમયસારના વિષયમાં વાત લીધી છે, બાકીનો વિષય આવતીકાલના સ્વાધ્યાયમાં. Thank you.